તારીખ 4/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 222 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 164
આપ કહો છો ભલે ઉપર ઉપરથી કર પણ ગમે તેમ કરીને તે રસ્તે જા એ પ્રશ્નામૃતમાં એ વાત છે. આગળ એ વાત ચાલી કે ભાવના ઉપર ઉપરની ન હોવી જોઈએ, અંતરના ઊંડાણની ભાવના હોવી જોઈએ. ત્યારે એની સમય ક્રોસ ક્વેશ્ચન એવી વાત છે કે આપ એમ પણ કહો છો કે ઉપર ઉપરથી પણ કર પણ ગમે તેમ કરીને પણ તું તારું કામ તો ચાલુ કર. આમાં પણ શું છે, આવા પ્રશ્નો કેમ ઊભા થાય છે કે ઉપર ઉપરની કે નીચેની ભૂમિકા ન સમજાતી હોય અથવા બંને વાત જુદા જુદા અયોગ્યતા વાળા જીવને કહેવાની છે. એમાં પહેલી વાત કયા પ્રકારની અયોગ્યતા વાળા જીવને કહેવાની છે, બીજી વાત કયા પ્રકારના કયા પ્રકારની અયોગ્યતા હોવાથી કહેવાની છે, એવું ન સમજાતું હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો મૂંઝવે છે. આવી સમસ્યા મૂંઝવે છે કે આમ પણ કહે છે ને આમ પણ કહે છે, જે વાત કહે છે એની ના પણ પાડે છે, એ વાત કહે છે પણ ખરા ને એની ના પણ પાડે છે. ઉપર ઉપરથી કર એમ પણ કહે છે ને ઉપર ઉપરથી નહીં કર, અંદરના ઊંડાણથી કર એમ પણ કહે છે. આ પ્રકારના ઘણા વચનો લગભગ બધા મહાપુરુષોના વચનોના ઉપદેશમાં ઉપદેશ વચનોમાં હોય છે. અને કયા પ્રકારની અયોગ્યતા સામે આ કહેવાનું છે એ ખબર ન હોય એટલે એમ થાય કે એક જ પ્રકારની યોગ્યતા વાળાને બે વાત કેવી રીતે લાગુ પડે, મૂંઝવણથી ઊભી થાય છે. બીજું કે 100 લક્ષ્ય તો સ્વાધ્યાય કરવાનું છે તો મને બે માંથી કઈ વાત લાગુ પડે છે એટલો જ વિચાર કરવાનો છે. બે વાત તો મને લાગુ પડવાની નથી, બે માંથી કોઈ એક વાત લાગુ પડવાની છે. બીજી વાતનો વિચાર હમણાં સાઈડ ઉપર રાખો, લાગુ પડે એનો પ્રયોગ કરવો, પછી બીજી વાત આપોઆપ સમજાવી છે એવી પદ્ધતિ હોવી જોઈએ. આ 6 દિવસ પહેલા રાજેન્દ્રભાઈનો પ્રશ્ન આવ્યો છે એમાં એવી જ વાત છે. એમાં ગુરુદેવ નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરે છે, એમાં નિમિત્તનો નિષેધ કરે છે. કૃપાળુદેવ જ્ઞાનીના નિમિત્તનો મુખ્યતા કરે છે કે તને જ્ઞાનમાં જ્ઞાન જોઈએ છે પણ જ્ઞાની પ્રત્યે તને પ્રેમ નથી, ભક્તિ નથી, તો એ જ્ઞાન તને કેવી રીતે ચડશે. ગુરુદેવ કે તને જ્ઞાની ઘણી વાર મળ્યા પણ તે પાત્રતા તૈયાર કરીને પોતાના નિમિત્ત નિમિત્તે સંબંધ થયો જ નથી, નિમિત્ત તરફથી લક્ષ્ય ફેરવીને અંતરમાં ઉતર ત્યારે જ નિમિત્ત નિમિત્તે સંબંધ અમે કહીએ. માટે નિમિત્ત તરફનું લક્ષ્ય ફેરવ કોન્ટ્રાડિક્શન ક્યાં આવ્યું કે લક્ષ્ય કરવું આ કે લક્ષ્ય નહીં કરવું. આમ વાત સામે સામે થઈ ગઈ. આમાં કઈ કયા પ્રકારની યોગ્યતા છે તેથી આમ કહ્યું, અહીંયા કયા પ્રકારની યોગ્યતા છે તેથી આમ કહ્યું, એ વાતનો વિચાર પોતે ન કરે તેમ બીજાની યોગ્યતા અયોગ્યતાનો ઠીક પણ મધ્યસ્થમાં લાગુ પડે છે એનો વિચાર ન કરે, સમાધાન થાય.
કઈ વાત
અને એમાંને માત વાયા કરે, કેમ કે આવી અનેક વાતો મળવાની, પછી એક વાત નહીં મળવાની, આવી અનેક વાતો મળવાની, બધે એને ઊંઘણ ઉભી થવાની, ગાજું વાંચીને ધાજી ઊંઘું ઊંઘણ ઉભી કરવા જેવું થાય. પાછું કે છે કે એમાં શું ખોટું છે? કેમ કે પેલા નીચાના પગથિયે હતો, જયારે જે ઉપરના પગથિયે પગ મૂકવાનું કીધું ત્યારે નીચેના પગથિયે હતો, જયારે એ પગ ઉપાડી લેવાનું કીધું ત્યારે એને ઉપરના પગથિયે પગ મૂકવાની વાત છે, એમાં ખોટું શું છે? એટલે પ્રેક્ટિકલ સાઈડ નું નોલેજ ન હોય, અથવા પ્રેક્ટિકલ સાઈડ થી થિંકિંગ ન હોય, ત્યારે આવી બધી તકલીફો ઊભી થાય છે, અને આવી બધી તકલીફો થાય ત્યાં સત્સંગ વગર તો માર્ગદર્શન મળે નહીં, સ્પષ્ટતા થાય નહીં, એટલે એ પણ સત્સંગની અનિવાર્યતાને સિદ્ધ કરે છે. રામાસુમાં સ્પષ્ટીકરણ આપે છે, વિસ્તાર તો ઘણો કર્યો છે, કેમ કે ક્રોસ ક્વેશ્ચન આવ્યો છે ને, એટલે વિસ્તાર ઘણો કર્યો છે. હા, તે રસ્તે જા, અંતરમાં તારું લક્ષ્ય ને ભાવના એમ રાખ કે ઊંડાણમાં જવા જેવું છે, શુદ્ધ ઊંડાણમાં તું જઈ શકે એવી તારી યોગ્યતા નથી. એવી યોગ્યતા વાળાને એમ કહીએ છીએ કે તું ઉપર ઉપરથી પણ શરૂ તો કર, પણ એ ઉપર ઉપરથી શરૂ કરે એમ કહીએ ત્યારે પણ તું લક્ષ્ય એમ રાખજે કે મારે ઊંડાણમાં જવાનું છે. પગ મુક્તિ વખતે પગ ઉપાડવાનું લક્ષ્ય રાખજે, ઉપર જવું છે માટે, એમાં શું ખોટું છે? એવી જ નિકુલ વાત થઈ. આ નીચે ઊભો છે એને એમ કે છે કે તું ઉપર ઉપરથી કર, ઉપર ઉપરથી કરતો નથી ને બીજું બીજું કરે છે, એટલે પછી કરે છે તો કે એમ ઉપર ઉપરથી નહીં ચાલે, ઊંડાણથી કરતો જ કામ થવાનું છે, નહીતર નહીં થાય. તું તો બરાબર જ કહે છે, બે ની યોગ્યતા જુદી છે, એક તો બિલકુલ કરતો નથી ને એક શરૂ કર્યો છે, એની વાત છે. હવે કઈ કોન્ટ્રાડિક્શન લાગે કે ન લાગે? આપણે પણ આપણા કોઈ મુમુક્ષ હોય તે સત્સંગ છોડી દેતા હોય, આપણે એમ કે ભાઈ સત્સંગ ચાલુ રાખો ને, સત્સંગ માં શું કરવા, તમે ગેપ પાડો છો, પરંતુ થોડી ઘણી અસર આવી હોય પાછી ઉડી જશે. સત્સંગમાં આવીને થોડી ઘણી અસર થઈ હશે, ઉડી જશે. માટે તમે રેગ્યુલર સત્સંગમાં આવવાનું તો રેગ્યુલર રાખો, પછી રેગ્યુલર આવતા હોય ને શું કેમ કે આ સત્સંગ કાંઈ રૂટીન નહીં થઈ જવો જોઈએ, ઉપર ઉપરથી અહીંયા બેસીને વિચારવું નહીં ચાલે, શું તમને જે કાંઈ લાગુ પડે એનું અમલીકરણ કરો, એનો પ્રયોગ કરો, એને પછી એની પાછી ચર્ચા કરો કે તમે કરો છો કે નથી કરતા. હું તમે બોલો જ નહીં તો તમે કંઈ કરો છો કે નથી કરતા શું ખબર પડે? તો એને એમ કહેવું પડે ઊંડાણમાં જવા માટે એના આ બધા પ્રયત્નો છે. એ પ્રયત્નોમાં તમે આવો, માત્ર એમને આવીને વ્યાજ આવરું સાંભળીને એવું ન ચાલે. પણ એ તો કોને કહે કે આમ આવતો હોય એને, પણ ન આવતો હોય એમ કે એને તો આવો એમ કે. હું આવું છું પણ બધું ઉપર ઉપરથી હાલે છે, એટલે વળી મારે છૂટી જાય છે. એટલે શું કે છે હું આવું જ છું, પણ ઉપર ઉપર થી આવું છું ને એટલે પછી બહુ મને લાંબુ કઈ ટકાતું નથી, એટલે વળી પાછો હું મૂકી દઉં છું. તો કે એમ નઈ, આવો આવ્યા પછી ઊંડાણથી વિચારવાનું, ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરો તો તમે ટકી શકશો અને આગળ પણ વધી શકશો. એમ વાત છે. હા, તે રસ્તે જાય એટલે શું, ઉપર ઉપર થી પણ શરૂ કર, ત્યારે અંદરમાં, અંતરમાં એટલે અંદરમાં અભિપ્રાયમાં તારું લક્ષ્ય, તારું ધ્યેય અને તારી ભાવના એમ રાખ કે ઉનાળમાં જવા જેવું છે. ઉનાળમાં ગયા વગર હું ઉપર ઉપરથી કર્યા કરીશ તો સફળતા નહીં મળે. કરવાનું ઉનાળમાં છે, પણ મારામાં હજી ઘણી અધુરાશ છે, ઘણી અધુરાશ છે અથવા ઓછપ છે, 50 છે એમ નક્કી કરીને ઉનાળનું લક્ષ્ય કરવાનો પ્રયત્ન કર. એમ કેવું છે, ઉપર ઉપરથી થાય તેને છોડી ન જ દેવું, નહીતર પાછો ક્યાં વિવો દઈશ એનો પતો નહીં લાગે. હાલ છોડી દઈશ તો, જો છોડી દઈશ તો વળી બીજે પાછો તો લાગી દઈશ. કેમ કે અસત્સંગનો ઘેરાવો ઘણો છે, અસત્સંગ અને કુસંગ થતા વાર લાગશે, માટે સત્સંગ તો તું ચાલુ રાખજે. ઉપર ઉપરથી થાય તેને છોડી ન જ દેવું, જો ત્યાં પણ આગ્રહ રાખ્યો છે, અને ઉનાળમાં જવાનો પણ આગ્રહ રાખ્યો છે. તેને છોડી ન જ દેવું, કારણ કે અમે તને અશુભમાં આવવાનું નથી કહેતા, અથવા અમે તને અસત્સંગમાં જવાનું કે બીજે લાગી જવાનું, સાંસારિક પ્રવૃત્તિમાં લાગી જવાનું કહેતા નથી. તને તીસરી ભૂમિકામાં જવાનું કહીએ છીએ, છોકરાનીજીનો શબ્દ વાપર્યો, તીસરી ભૂમિકા હિન્દી શબ્દ છે ને, ત્રીજી ભૂમિકા. ઉપર ઉપરથી થાય તેને છોડી ન દેવું, કેમ કે અશુભમાં જવાનું કહેતા નથી અને અશુભમાં રોકાવાનું પણ નથી કહેતા. અશુભમાં, અશુભમાં જવાનું નથી કહેતા અને શુભમાં રોકાવાનું પણ નથી કહેતા. તને તીસરી ભૂમિકામાં જવાનું કહીએ છીએ, શુભમાં જવાનું કહેતા નથી, શુભમાં રોકાવાનું કહેતા નથી, શુદ્ધતામાં લઈ જવા માંગીએ છીએ. ત્રીજી વાત એટલે શુદ્ધતામાં લઈ જવા માંગીએ છીએ. શુભ અને અશુભ બંને મલિન છે, અશુભ વધારે મલિન છે, શુભમાં મલિનતા થોડી ઘટે છે, પણ વાત તો શુદ્ધિમાં જવાની છે, મલિનતામાં રહેવાની નથી. કોઈ વાર એક અર્થમાં વપરાય છે, કોઈ અર્થમાં, કોઈ વારમાં, કોઈ વાર જુદી જુદી રીતે પણ વપરાય છે. જેમ કે બે સમ્યક દ્રષ્ટિ છે, શુદ્ધિ વિશુદ્ધિ ના શાસ્ત્રની અંદર જુદા જુદા અર્થો છે અથવા જુદા જુદા ભાવમાં એ કહેવાયું છે. બે સમ્યક દ્રષ્ટિ છે, બંનેને પ્રભાવના અંગ છે. સમ્યક દર્શનને 8 અંગ હોય ને, એમાં બંનેને પ્રભાવના અંગ છે, એટલે બંનેને ધર્મ પ્રભાવ નાના ભાવો આવે છે. પણ એક સમ્યક દ્રષ્ટિ તીર્થંકર ગોત્ર બાંધે છે અને બીજો સમ્યક દ્રષ્ટિ પ્રભાવના અંગ હોવા છતાં તીર્થંકર ગોત્ર બાંધતો નથી. ગોત્ર અને નામ કર્મ બે, તીર્થંકર નામ કર્મ અને તીર્થંકર ગોત્ર કર્મ, બે ઘાતીની પ્રકૃતિ છે નામ ને ગોત્ર. એક સમ્યક દ્રષ્ટિ બાંધે અને બીજો ન બાંધે. જે તીર્થંકર દ્રવ હોય છે એને એ પ્રકાર હોય છે. અને બીજા સમ્યક દ્રષ્ટિ હોવા છતાં એને એ પ્રકાર નથી કે તીર્થંકર નામ કર્મ અને ગોત્ર કર્મ બંધાય. બને છે કે નથી બનતો? બરાબર. કારણ શું? તો કે જે તીર્થંકર દ્રવ છે એના પ્રભાવના પરિણામમાં ચોક્કસ પ્રકારની સ્પેસિફિક વિશુદ્ધિ હોય છે, જેને લઈને એ કર્મ બંધાય છે. આ બધા કર્ણનું બધા સૂક્ષ્મ વિષયો છે. હવે ખરેખર તો પ્રભાવના પરિણામ એ શુભ રાગ છે, બંને સમયક દ્રષ્ટિના કેવા છે? શુભ રાગ છે. અને શુભ રાગ શુભ કર્મ બંધાય છે. આઘાતીની શુભ પ્રકૃતિ છે. તીર્થંકર નામ કર્મ અને ગોત્ર કર્મ છે તે આઘાતીની શુભ પ્રકૃતિ છે. પણ ત્યાં રાગથી કર્મ બંધાણો એમ નથી કેતા, વિશુદ્ધિથી કર્મ બંધાણો એમ કે છે શાસ્ત્રકાર. ત્યાં વિશુદ્ધિ શબ્દ શું કરવા પ્રયોગ કર્યો? છે તો રાગ, કેમ કે કર્મ બંધન નું કારણ છે. તો કે એકને બંધાય છે અને એકને નથી બંધાતું, એમ બેને પ્રભાવના પરિણામ હોવા છતાં બંનેના પરિણામમાં ડિફરન્સ બતાવો છે, ડિફરન્શિયેટ કરવા માટે વિશુદ્ધિ શબ્દ વાપર્યો. એ જે તીર્થંકર દ્રવ્ય હોય છે એને એના પ્રભાવના ધર્મ પ્રભાવના પરિણામમાં કેટલીક વિશુદ્ધિ એવી હોય છે કે જેને લઈને તીર્થંકર નામ કર્મ અને ગોત્ર કર્મ બાંધે છે, બીજા સમય દ્રષ્ટિને એવું કર્મ બંધાતું નથી. શુદ્ધિ ને વિશુદ્ધિમાં રાગની પ્રકારાંતર બતાવવા માટે વિશુદ્ધિ શબ્દ વાપરે છે. એવી જ રીતે પાત્રતાને વિશુદ્ધિ કહે છે કોઈ વાત. જે જીવ દર્શન મોહને મંદ પાડે, મતિને મતિ જ્ઞાનને નિર્મળ કરે અને રાગ રસને મંદ કરી દે ચારિત્રને પ્રકૃતિમાં, એ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયની અંદર યથાર્થ પ્રકારે એવા ફેરફાર થાય કે જેથી એ જીવ જ્ઞાન દશામાં પ્રવેશ કરે, ત્યારે એને એમ કહેવાય કે પહેલા એને થોડી વિશુદ્ધિ થઈ હતી, પછી એને શુદ્ધિ થઈ. એવી રીતે પૂર્વ પાત્રતાની ભૂમિકાને વિશુદ્ધતા પણ કહેવાય છે. અને કોઈ સમયની દ્રષ્ટિ શુદ્ધિ પ્રગટ કરી છે એવો જે સમયની દ્રષ્ટિ છે એ વિશેષ નિર્જરા કરે ત્યારે પણ એને વિશુદ્ધિ કરી એમ કહેવામાં આવે છે. વધારે શુદ્ધિ કરી, વિશુદ્ધિ એટલે ત્યાં વધારે શુદ્ધિ કરી, નિર્જરા કરી એમ પણ કહેવાય. વિશુદ્ધિ શબ્દનો અર્થ ભિન્ન ભિન્ન પ્રકારે પ્રયોગ થાય છે. શુદ્ધિના અર્થમાં પણ પ્રયોગ થાય છે અને બીજા બીજા પ્રકારમાં પણ પ્રયોગ થાય છે. એટલે એનો અર્થ એમ છે કે શાસ્ત્રના કોઈ એક શબ્દનો અર્થ એવી રીતે પકડવો નહીં કે એ પકડ છૂટે નહીં. અહીંયા શું પ્રકરણ ચાલે છે, અહીંયા શું કહેવા ધારે છે, કહેવા માગે છે, નિરીક્ષિત વિષય શું છે એટલે કહેવા ધારેલો વિષય શું છે એ જ્યાં સુધી બરાબર ન પકડાય ત્યાં સુધી શબ્દની પકડ હોય તો પોતાને પકડ હોય એ અર્થ કરે ને ત્યાં એમ કહેવા માંગતા ન હોય એવું બને. કે કોઈ શબ્દના અર્થની પકડ રાખવી સમયસારની 51-55 છ ગાથાઓ છે. અજીવ અધિકાર ચાલે છે, આ પણ અજીવ છે, આ પણ અજીવ છે, મૂળ સ્થાન પણ જીવના નહીં, માર્ગના સ્થાન પણ જીવના નહીં, અને જીવસ્થાન પણ જીવના નહીં, નામ જીવસ્થાન. જીવના નહી, જીવ સ્થાન જીવને છે નહી, ગુણ સ્થાન જીવને છે નહી, તમારે મારું અધ્યાત્મ સ્થાન પણ જીવને છે નહી, એવું બધું આવે છે. ખરેખર છે અધ્યાત્મમાં તો, અધ્યાત્મ ભાવમાં તો જીવ રહે છે, સાધક જીવ અધ્યાત્મમાં તો રહે છે, પણ ત્યાં અધ્યાત્મ સ્થાનનો બીજો અર્થ છે, બીજો અર્થ છે. એવી બધી વાત છે, કઈક વાતો છે. એટલે જ્ઞાન માર્ગે પામવું ઘણું કઠણ છે, જ્ઞાન માર્ગે પામવું કઠણ છે. પ્રચુર આત્મકલ્યાણની ભાવનામાં આવ્યા પછી જ્ઞાન માર્ગ સુગમ પડે છે, કેમ કે ભાવનાનો દ્રષ્ટિકોણ ચાલુ હોય છે, માટે પ્રગાઢ ભાવનાથી આવીના જ્ઞાન માર્ગે તરવું બહુ દુષ્કર છે. ભૂલવાના અનેક ઠેકાણા છે, ગૂંચવાઈ જવાના પ્રકારો ઘણા બને છે, તેથી કોઈ એક મહાત્માને બાદ કરીને બહુભાગ્યો ભક્તિ માર્ગે આગળ વધે છે. 493 પત્ર છે, કોઈ પણ 493 પત્રમાં આ વાત કરી છે, અથવા એ પ્રકારનું ડાપણ મોટા ભાગના સાધકોને આવે છે. આપણે આમ આના બદલે આ રસ્તે ચાલો, નકામાં ક્યાંક ભૂલા પડી જશે. જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ એની ચર્ચા કરી છે 493 પત્રમાં. જ્ઞાન પ્રધાનતાથી વાત લેતા હતા એટલે બહુ ખુલાસો, બહુ પ્રશ્નો આવ્યા, હજારો પ્રશ્નો આવ્યા અને હજારો પ્રશ્નોના ખુલાસા એમણે કર્યા. પોતે સમર્થ પુરુષ હતા, બધા જ્ઞાનીઓમાં એવા ખુલાસા કરવાનો પ્રકાર નથી હોતો, એટલે ટૂંકો રસ્તો બતાવી દઈએ. અમે ઊંચે ઊંચે જવાનું કહીએ છીએ, શું કહીએ છીએ, અમે તને ઊંચે ઊંચે જવાનું કહીએ છીએ, ત્યાં તું નીચે ક્યાં પડતો જાય છે? એટલે કે આ ગૂંચવણમાં તો તારા પરિણામ ગૂંચવાઈને તારું પરિણામનું લેવલ નીચે આવે છે, એમ ક્યાં તને થાય છે? ઊંચે જવાનું કહીએ છીએ એવો જે અમારો અંતર આશય, એ આશયને તું કેમ પકડતો નથી? આશય ગ્રહણ થાય તો વાંધો આવે નહી, અને આશય ક્યારે ગ્રહણ થાય, કે જીવ પોતે સ્વલક્ષે વિચારે ત્યારે, અથવા સ્વલક્ષે ઉપદેશને લાગુ કરે. નહીતર ગૂંચવણમાં પડવાની પરિસ્થિતિ અનિવાર્ય છે. અમે ઊંચે ઊંચે જવાનું કહીએ છીએ, ત્યાં તું નીચે ક્યાં પડતો જાય છે? એમ આચાર્ય દેવ કહે છે. ચડેવું દેવને, ગુરુને માથે ચડેવું, ગુરુને ખાતે, એમ આચાર્ય દેવ કહે છે. હું કહું છું, હું કહું છું, એ વાત પછી ન આવે. અમારા ગુરુ આમ કહે છે. અમારો કહેવાનો આશય એ છે કે તું તીસરી શુદ્ધ સ્વભાવની ભૂમિકા પ્રગટ, આશય છે તને શુદ્ધિમાં લઈ જવાનો આશય છે. શુભ તો વચ્ચે આવે છે, વચ્ચે શુભભાવ આવે છે, અનાજ વાવે અને અનાજના છોડવા થાય, હારે હારે બાજુમાં ખડ પણ ઉગ્યા વગર રહે નહીં. એ ખડ ને નિંદી નાખે, નિંદી નાખે એટલે કાઢી નાખે. એનું નામ નિંદુ. ત્યાં પણ એવો શબ્દ વાપર્યો, નિંદામણ એને કહે છે. એ કાર્યને શું કે? નિંદામણ. હા, નિંદા નથી કરતા માણસ. કાઢી નાખવાનો, નિષેધ કરવાનો. પણ એ ખડ એવું હોય, પાણી પીધું છે ને એટલે ઢોરને ખાવાના કામમાં આવે. જે બળદનો એ ખેતીમાં ઉપયોગ કરતા હોય જ બળદને એ ખડ ખમરાવે પછી એનો એક ઉપયોગ થાય છે. માણસ અનાજ ખાય, એ છોડવાનું ખડ કે બાજુમાં નિંદામણનું ખડ માણસ ન ખાય. છતાં એ વચ્ચે ઉગ્યા વગર, કેમ કે અનાજની ડુંડી કોના ઉપર આવશે? છોડવા ઉપર. છોડવું થવું જ ન જોઈએ, કે એમ નહીં ચાલે. વચ્ચે શું ભાવ્યા વગર રહેશે નહીં. વચ્ચે છોડ ઉત્પન્ન થશે, છોડ ઉપર જ અનાજ આવશે. પણ એ છોડ તારે ખાવાનો નથી, તારે અનાજ ખાવાનો એમ છે. છોડ ખાવાનો નથી માટે છોડ ન જોઈએ એમ નહીં ચાલે. એવું છે. એમ શુભ ન જોઈએ માટે શુભ તને નહીં થાય એમ બનવાનું નથી. પણ એ શુભમાં તારે રોકાવાનું નથી. શુભ તો વચ્ચે આવે છે, પણ તે તારો સ્વભાવ નથી. સ્વભાવનો ભોગવટો કરવાનો છે, શુભનો નહીં એમ કે છે. સ્વભાવમાં આનંદ છે, સ્વભાવમાં સુખ છે. શુભ તો વચ્ચે આવે છે, પણ તે તારો સ્વભાવ નથી. શુભ અને અશુભ સરખી કોટીના છે એમ તું સમજ, અને જે આત્માની તીસરી ભૂમિકા અમૃત કુંભ છે તેને ગ્રહણ. એને અમૃત કુંભ કહ્યો છે સમયસારમાં, શુદ્ધ શુદ્ધ પરિણામને. અને શુભ ને અશુભને વિષકુંભ કયો છે. ત્યાં શું કયો છે? કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ છે, સરખામણી કરી દીધી છે, બરાબર કહ્યું છે. આત્માનો જે આનંદ છે એ અમૃતમય છે, એની બરાબરીમાં શુભ ને અશુભ પરિણામો ક્લેશમય છે, સંક્લેશ પરિણામ છે, ક્લેશ સહિતના પરિણામ છે. શું કહ્યું? શુભ અને અશુભ સરખી કુટીના છે એમ તું સમજ, અને જે આત્માની ત્રીજી ભૂમિકા છે, તીસરી ભૂમિકા અમૃત કુંભ છે, તેને ગ્રહણ કર, તેને પ્રાપ્ત કર. ગ્રહણ કર એટલે પ્રાપ્ત કર. માટે ઊંચે જવાનું કહીએ છીએ, પણ તેથી તને ઉપર ઉપરની ભાવના આવે કે છોડી દેવાનું નથી કહેતા. ભાવના છોડી દેવાની કોઈ વાત નથી. જ્ઞાનથી ભાવના કરીને તું શુદ્ધિને પ્રગટ કર, એવું આશય છે. જો ઊંડી ભાવના કરી શુદ્ધ સ્વભાવમાં જઈ શકાય તો તેને તું પ્રગટ કર. ઉપર ઉપરથી કર એટલે કે ઊંડી ન કર એમ નથી કહેવું. ઉપર ઉપરથી પણ નથી કરતો માટે ઉપર ઉપર ન કર એમ કહીએ છીએ. ઊંડી ન કર એમ કહેવાનો ત્યાં નિષેધ નથી. ઊંડી ભાવના કરીને શુદ્ધિમાં જવાની વાત છે તો એને કઈ છોડી દેવાની વાત નથી. પરિશ્રમ ઘણો કર્યો છે, બધું ખોલી 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 ખોલીને નીકળે છે. એક એક વાતનો પરિચ્છેદ કરીને સમજાવે છે. આ ડોક્ટર ડિસેક્શન કરે છે કે નહીં, કે અંગને અવયવ જોવે છે કે નહીં, કેવું છે. આ અધ્યાત્મ વિદ્યા છે, બધી શરીરની વિદ્યા છે, અને આ અધ્યાત્મ વિદ્યા છે. ઊંડી ભાવના પ્રગટ કરી શુદ્ધ સ્વભાવમાં જઈ શકાય. આપણે જો ને તો આની વાત કાઢી નાખીએ તો એ વાત ચોખ્ખી થશે. વાક્ય તો એમ છે કે જો ઊંડી ભાવના પ્રગટ કરી શુદ્ધ સ્વભાવમાં જઈ શકાય તો તું તેને પ્રગટ કર. એનો અર્થ એમ છે કે ઊંડી ભાવના પ્રગટ કરનારા શુદ્ધ સ્વભાવમાં જઈ શકે છે. માટે એમ કહ્યું છે, જો તોથી વાત કરી છે, પણ સિદ્ધાંત એની અંદર સમાય છે. જે સિદ્ધાંત સમાયેલો છે એ સિદ્ધાંતને સમજી લેવો. ઊંડી ભાવનાથી માત્ર વિકલ્પમાં રોકાવાનું થતું નથી, પણ સ્વભાવના ઊંડાણમાં પહોંચાય છે. કેમ કે ઊંડી ભાવના વાળો કઈ રીતે સતત અવલોકનમાં આવશે. સતત અવલોકનમાં આવશે અને અવલોકનથી પરિચય થશે ભાવોનો. ભાવોનો પરિચય થતાં સ્વભાવ અને વિભાવની પરખ આવશે, ઓળખાણ થશે. પરિચય ઓળખાણનું કારણ છે. માટે એ રીતે તું સ્વભાવના ઉના ગુરુદેવે અનેક વાર એમ કહ્યું, સુદાનીજીએ પણ કહ્યું કે તું સ્વભાવની દ્રષ્ટિ કર, સ્વભાવની દ્રષ્ટિ કરીને સ્વભાવને ગ્રહણ કર. એટલે સ્વભાવ વાચક જે શબ્દો છે અને એના વિકલ્પો છે એમાં જ માણસ જોર કરવા માંડ્યો. ભાવનાનું પ્રકરણ આખું ક્યાંથી થાય? પછી કે અમે ઘણા વર્ષોથી સ્વભાવનું જોર કરીએ છીએ પણ સ્વભાવ પ્રગટ થતો નથી. હવે શું કરવું? ભાઈ રસ્તો કોઈક જુદો છે અને તે રસ્તો કોઈક જુદો લીધો છે, એનું શું આમ છે? આપણે ત્યાં બહેનો છે બહુ ભાગ. સ્વભાવ સમજાવ્યો, સ્વભાવ ઉપર જોર દેવાનું કીધું અને મંડી પડ્યા. આપણે ચડ્યા વિકલ્પે શું થયું? એ પ્રકારના સ્વભાવના વિકલ્પે બેન્સરમાં કેવી સરસ વાત આવે છે. જો તું સ્વભાવની ભાવના કર, એમ કહે છે, ઊંડી સ્વભાવની ભાવના પ્રગટ કર તો તને શુદ્ધ સ્વભાવમાં જઈને તે શુદ્ધ સ્વભાવ પ્રગટ થશે. એ રસ્તો છે, ભાવનાનો રસ્તો છે. પછી ચોખવટ કરી ભાવનાને રટણમાં ફેર છે, કેટલા ચૂકી કેટલે ઠેકાણે ચોખવટ કરી છે, એ બધું કોઓર્ડિનેશન કરતા આવડવું જોઈએ. હા, એ પણ કરી, રટણની વાત કરી, ઊંડણની ઉપરનું ભાવનામાં પણ બે પ્રકાર છે એની વાત કરી, ભાવનાને રટણમાં ફેર છે એની પણ વાત કરી. પછી ચોખવટ તો ઘણી આવે છે. જો ઊંડી ભાવના પ્રગટ કરી શુદ્ધ સ્વભાવમાં જઈ શકાય તો તું તેને પ્રગટ કર, પણ ન જઈ શકે તો, એ ઊંડી ભાવનામાં ન આવી શકે તો, તેને છોડીને ભાવનાને છોડીને અશુભમાં જવાનું કહેતા નથી. તારી ભાવના છૂટી, શુષ્કતા આવી, એ ક્યાંક ગયો એનો પતો નહીં. ઉપર ઉપરની ભાવના કાંઈ કામની નથી, ઉપર ઉપરની ભાવના કાંઈ કામની નથી. અને એમ કરીને છોડી દેવી એમ પણ નથી, કામની નથી. એ વાત સાચી છે, ઊંડાણમાં જવું જ પડશે. પણ કામની નથી એમ કરીને પછી છોડવાનો રસ્તો પકડીશ, એ ઊંધો રસ્તો છે. સક્સેસ જઈ શકું એમ નથી. નિરાશા થઈ જાય ને પછી રસ્તો બીજો મારો નકામાં બે બગડશે, એના કરતા ઓલું તો સુધારું. એની રુચિ બાજુ ની છે એમ બતાવે છે, આ કામ કરવાની રુચિ નથી. મને એમ લાગે છે કે હું આ નહીં કરી શકું, વાત કરી શકીશ. તારી રુચિ ક્યાં છે એમને સમજાય છે, તારી રુચિ એ પડતો વાયો છે. જો જીવને એટલી બધી ખબર પડતી હોત તો એ સંસારમાં રેખડ્યો જ ન હોત. ના મને ખબર પડે છે ને એમ કે પછી મને તો બરાબર ખબર, મને આમ જ લાગે છે કે તને લાગે છે એમ મૂકી દે, તને કહીએ એમ તું કર. મને આમ લાગે છે માટે હું આમ કરું છું, એ સ્વચ્છંદ ઘણા દોષને ઉત્પન્ન કરશે. સ્વચ્છંદ એવો મહાદોષ છે કે જે અનેક દોષોને ઉત્પન્ન કરશે. ઉપર ઉપરની ભાવના કાંઈ કામની નથી એમ કરીને છોડવાની નથી, પણ તું ઊંચી પરિણતિને પ્રગટ કર એમ કહેવાનો આશય છે. આશય ફરીને દોહરાયો છે. પછી દ્રષ્ટાંત આપે છે, ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ટેલ મારતા ભગવાનના દ્વાર ન ખુલે તો થાકીને પાછો નહીં આવતો, ભગવાનના દ્વાર ખુલી જશે. તું ટેલ મારવી છોડતો, આ એમનો સ્પેશિયલ દ્રષ્ટાંત છે. ઓ આપ કહીં આશા નહીં હોતા હૈ, વો ટેલ મારને વાલા નહીં આતા હૈ. હમારે છોટે છોટે ગાંવ મેં કુછ લોગ એસે આતે હૈ, ભિક્ષુક લોગ હોતા હૈ. સવારે 4 વાગ્યા 5 વાગ્યામાં ટેલ મારવા નીકળે. ટેલ મારે એટલે શું કરે, રોજ 4 વાગે 5 વાગે ઉઠી અને જુદા જુદા લત્તામાં ભજન અને પદ ગાય, ભક્તિ પદો ગાય ભગવાનના. એકલો માણસ હોય, ફેરીમાં ઘણા માણસો હોય, આ એકલો માણસ હોય. એ આટા મારતો જાય અને પરોઢિયે શાંતિ હોય 4 વાગે 5 વાગે બધા સૂતા હોય તો બધાને ઘરમાં સંભળાય કે કોઈ ટેલ મારવા નીકળ્યા. મહિનો 2 મહિના 3 મહિના 1 પૈસો ન માગે, ટેલ જ માર્યા કરે, આટા માર્યા કરે ને ગાયા કરે. પછી એને જયારે જવાનો દિવસ આવે 2-4 મહિના પછી, ત્યારે એમ કે હું 3-4 મહિનાથી તમારા આંગણે ટેલ મારું છું, એટલે તમને ભગવાનની વાતો સંભળાવું છું, ભગવાનના પદો સંભળાવું છું. સવારના પહોરમાં તમે શાંતિથી સૂતા હોય ત્યારે તમારા કાનમાં, હવે મારે જવાનો વખત થયો છે અને જરૂરિયાતવાળો માણસ છું, મને કાંઈક આપો, એટલે પછી બધેથી થોડા થોડા પૈસા લઈ અને વિયો જાય. હવે તેલ મારવાનો અર્થ શું, કે આટા મારે એને કાંઈ મળતું નથી, પણ આટા મારવાનું ચાલુ રાખે છે, છેલ્લે એને મળે છે. એનું નામ તેલ મારી એમ કહેવાય. હવે શું કહે છે કે તારા અંદરમાં ભગવાન બેઠો છે, કમાડ બંધ છે. મિથ્યાત્મને અજ્ઞાન ના કમાડ રાખીને તે ભગવાનને તો અંદર પૂર્યો છે. હવે ઉઘાડવા માટે તું ભગવાનને વિનંતી કર વારંવાર, ટેલ માર, મારે તો દર્શન કરવા છે, મારે તો દર્શન કરવા છે. પાછો ન ગયો જતો, કમાડ ન ઉઘડે તો નિરાશ થઈને પાછો નહીં જતો, તારા કમાડ ઉઘડી જશે એમ કે છે, અને ભગવાનના દર્શન પણ તને થઈ જશે એમ કેવું છે. એનો અર્થ શું છે, આવી ટેલ મારવી છે જેને ભગવાનના દર્શન કરવા માટેની, એનો અર્થ શું નીકળે છે, કે એ વ્યક્તિએ, એ માણસે એક નિશ્ચય કર્યો છે, નિર્ધાર કર્યો છે કે મારે ભગવાનના દર્શન કરવા છે, કરવા છે ને કરવા છે, એટલે તેલ મારવાને ચાલુ રાખે છે. બેન છે ખાસ આ દર્શન, તેલ મારવાનું છોડતો નહીં તું, ભાઈ થતું નથી, થતું ન થતું હોય તો કઈ નહીં, તું કરવા માટેનો પ્રયત્ન માન, તેલ મારવાનું ચાલુ રાખ. હા તારી ભાવના વધશે ને, તેલ મારવા વાળાની ભાવના ખૂટતી નથી, નિરાશામાં આવતો નથી, એ આશાવાદી છે. એનો અર્થ શું છે કે એ આશાવાદી છે, તો આશાવાદી છે એની આશા ફળશે એમ કેવું છે. ભગવાનના મંદિરે દર્શન કરવા માટે તેલ મારતા, ભગવાનના દ્વાર ન ખુલે તો થાકીને પાછો નહીં ચાલ્યો જતો. અમે તને કહીએ છીએ કે ભગવાનના દ્વાર ખુલી જાય છે, તેલ મારવાનું ચાલુ રાખ. બહુ રોચક રીતે આ વાત કરતો થાય છે. તું ટેલ મારવી છોડતો નહીં, તેમ ચૈતન્ય મંદિરે તું ટેલ માર, ચૈતન્ય મંદિરની સ્વરૂપની ભાવના છોડતો, આત્મ ભાવના ભાવતા જીવ લે, સ્વરૂપની ભાવના ચાલુ જ રાખજે. તો તેમ ચૈતન્ય મંદિરે તું ટેલ માર કે હું ચૈતન્ય છું, પ્રથમ ઉપર ઉપરથી તને સમજાય તે છોડતો નહીં, અને તને ચૈતન્ય એટલે તારું સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી ટેલ માર્યા જ કરજે. મંદિરના દરવાજા ન ખુલે ત્યાં સુધી તું પ્રદક્ષિણા કર, તને ખબર તો છે કે અંદર ભગવાન બિરાજે છે, દરવાજા ખુલશે ત્યારે દર્શન થશે, દરવાજા ન ખુલે ત્યાં સુધી પ્રદક્ષિણા કર, અને દરવાજા ખુલવા માટેનો આશાવાદી રહે. તો મંદિર છોડીને ભાગી જતો એમ કેમ છે? અને ચૈતન્ય ન ઓળખાય ત્યાં સુધી ત્યાં ટેલ મહારાજ કરજે, લક્ષ્ય રાખજે કે મારે હજુ ઘણું આગળ જવાનું. પૂર્ણતાનું લક્ષ્ય છે અને હજી મને શુદ્ધિની શરૂઆત થઈ નથી, મારે તો ઘણો રસ્તો કાપવાનો છે ને ઘણું આગળ જવાનું છે એમ સમજીને ઉતાવળ રાખજે. કામ કરવામાં જરા ઉતાવળ, સ્વરાથી મારે કામ કરવું છે, જલ્દી જલ્દી મારે કામ કરવું છે એવા પ્રકારના ભાવમાં અને ભાવનામાં તું રહેજે એમ કેમ છે? સારો ખુલાસો આવ્યો છે, કરતા તો ઘણી સારી સારી છે. અહીં સુધી રાખીએ.
કેટલો સરસ છે, કેટલો સરસ છે કે મારા દીકરાને જાય કે આપ કરજે આપ કરજે.
બહુ સારું.